भैया कहते हैं नहीं जल्दी पकड़ेगा पकड़ाइए
सिद्ध सिद्ध अकार्य
આપણે કેવા છીએ નહીં કાર્ય છે આપણે કઈ વિસ્તૃત
નથી અકાર્ય
જોઈએ નવરા બેસીને
તમને પૂછે છે સ્વરૂપમાં સ્થિત દિલીપભાઈ
શુદ્ધ ધર્મની નીતિ ગાથાઓ શુદ્ધ ધર્મ ઉપર શુભ અશુભ ની પણ શુદ્ધ
નિશ્ચય ચારિત્ર એનો વિષય ચાલે છે એના સંબંધિત ગાથાઓ છે નિશ્ચય એટલે તત્વથી વસ્તુનું જે સ્વરૂપ છે તે સ્વભાવથી સ્વરૂપથી તત્વથી વધારે શબ્દ તત્વથી લેવો આ બધું તત્વનું સ્વરૂપ છે એટલે તત્વથી ધર્મનું સ્વરૂપ શું તો કે જે પોતાનો પદાર્થનો જે સ્વભાવ છે એ જ ધર્મ વસ્તુ સહાવો ધમ્મ સહાવ એટલે સ્વભાવ વસ્તુનો જે સ્વભાવ છે એ જ ધર્મ છે અને એ સ્વભાવથી કંઈ પણ વિપરીત થાય છે તે અધર્મ છે એટલે શુદ્ધ ધર્મ શુદ્ધ ચારિત્ર શુદ્ધ દર્શન શુદ્ધ જ્ઞાન દર્શન જ્ઞાન ચારિત્ર એ ધર્મનું અંદર સમાવેશ થયેલું સંક્ષિપ્ત રૂપ થયેલું ધર્મ તો અહીંયા શુદ્ધ ધર્મની મહત્તા શું આપે છે 273માં
બાહ્ય ચારિત્ર ગમે એટલું ઊંચું હોય પણ જો શુદ્ધ ધર્મમાં ન હોય એટલે સ્વભાવમાં સ્થિરતા ન હોય તો એની કમ્પેરિઝન ન થઈ શકે
એટલે એને શું કહ્યું છે તમે સમજાવો કે એમાં આટલા ઉપવાસ કરે તો પણ એ કહે છે શુદ્ધ ધર્મની બરોબરી એ કરી શકે હા પૈસા બારે કરી પણ કયો એટલે મહિના મહિનાના ઉપવાસ એટલે ઉત્કૃષ્ટ તપ હોય તો પણ શુદ્ધ ધર્મ ન હોય ધર્મની શુદ્ધતા તપ ઉત્કૃષ્ટ હોય તો પણ ધર્મ એમાં સમાવિષ્ટ ન હોય એટલે ધર્મના બાહ્ય સ્વરૂપથી નહીં પણ ધર્મનું સ્વરૂપ એ શુદ્ધ છે કે અશુદ્ધ જો આટલી બધી તપશ્ચર્યા કરે અને એ અશુદ્ધ હોય તો નકામ હોય પછી ઉત્કૃષ્ટ ગમે એટલું કરે કઠિન કરે પરંતુ એમાં શુદ્ધિ નથી એટલે શુદ્ધ ધર્મ આચરવો એ એક વાત છે અને અશુદ્ધ ધર્મના આધાર ઉપર અનેક પ્રકારના ક્રિયાકાંડો કલાપ કરવા એ જુદી વાત છે તો અહીંયા અશુદ્ધિ શેની હોય ભાવની તપસ્વી છે પરંતુ કશાયો શાંત થયા નથી હવે તપ છે એ તપ સરસ છે પણ ઉપશમ નથી તપ છે પણ ઉપશમ નથી આત્માનો શુદ્ધ સ્વભાવ સમતા છે તે સમતા નથી અને તપ છે કોઈ પણ પ્રકારના વ્રત છે અને શાંતિ નથી સાતા નથી સમાધિ નથી અને વ્રત ઘણા છે ક્રિયા ઘણી છે અનુષ્ઠાન ઘણા છે તો એ કે જે શુદ્ધ ધર્મ તો સ્વરૂપમાં સ્થિર થવું તે જો એ ન હોય અને બાકીનું ખૂબ કરે તો એ આની બરોબર કરી શકતો નથી. કંઈ એનું એને શુદ્ધ ધર્મ આચર્યો છે અથવા એ ધાર્મિક છે, બહુ ધર્મ કરે છે. એ જે આપણી સામાન્ય કલ્પના આપણી છે, શું કામ આપણી છે કે આપણને શુદ્ધ ધર્મ એ આત્માનો ધર્મ જો એ આચરતો ન હોય. આત્માનો ધર્મ સમતા છે, શાંતિ છે, અભ્યાસ છે. એ આની અંદર જે આપણને આત્માના આપ્યા છે 275 ગાથામાં, સમતા છે, માધ્યસ્થ છે, શુદ્ધ ઉપયોગ છે, વિતરાગતા છે, ચારિત્ર છે, આ બધા પોતાના આત્માના ધર્મો છે. હવે એ ધર્મ આચરતો નથી અને દેહની ક્રિયાઓ કર્યા કરે છે આત્માના ધર્મના અભાવમાં, અથવા આત્માના ધર્મને આચર્યા સિવાય, તો કે છે એ શુદ્ધ ધર્મની બરોબરી કરી શકે નહીં. એ 273 શુદ્ધ ધર્મનું એટલે આરાધન શેનું થવું જોઈએ? શુદ્ધ ધર્મનું. જ્યારે જ્યારે ધર્મ કરવો છે ત્યારે કેનો ધર્મ કરવો છે? આત્માનો. એટલે આત્માનો ધર્મ કરવો છે એટલે આત્માનો જે સ્વભાવ છે, આત્માના જે ગુણો છે, એ ગુણોને જીવનમાં સ્થિર કરવા છે, જે અત્યારે નથી, અવરાયેલા છે, વિકૃત થયેલા છે, વિકારો પામેલા છે. શાંતિ છે પણ શુદ્ધ નથી, સાતા છે પણ શુદ્ધ નથી, સમતા છે શુદ્ધ નથી, ક્યાંક લાચારી છે, ક્યાંક કોઈ પણ પ્રકારની મજબૂરી છે, તો એ કોઈ સમતાનું સ્વરૂપ નથી. તો અહીંયા એ કહે છે કે એવા ધર્મને, શુદ્ધ ધર્મની બરોબરી, આટલું બધું નિશ્ચય ધર્મનું અથવા આત્મધર્મનું મહાત્મ્ય છે કે જ્યારે જ્યારે ધર્મના પાસાઓનો વિચાર કરવામાં આવે ત્યારે તત્વનો ધર્મ એટલે આત્માનો ધર્મ આત્મામાં જ. તો ધર્મ એ અંતર સંશોધનનો વિષય, કૃપાળુદેવે કહ્યું ધર્મ એ અંતર સંશોધનનો વિષય, એટલે બાહ્યથી નથી. બાહ્ય ક્રિયા એના સાધન માટે છે. એ અંતર ધર્મમાં પ્રવેશ કરવા માટે આ વ્રત, તપ, જપ ઇત્યાદિ સાધન છે, ઉપયોગી થાય, ઉપકારી થાય, એને સરળતા થાય. કોઈને પણ શુદ્ધ ધર્મમાં પ્રવેશ કરવો હોય, શાંતિ રાખવી હોય, તો એનો જે પ્રતિબંધ એ શાંતિમાં જે આવતા હોય સંસારની અંદર, સંઘનો પ્રતિબંધ છે, સંબંધના પ્રતિબંધ છે, એ બધા પ્રતિબંધનો ત્યાગ કરે એટલે યમ નિયમમાં જાય એટલે એ પ્રતિબંધ છોડે. તો કયા પ્રતિબંધ છોડવા જોઈએ? જે બંધન કરતા, શેને બંધન કરતા છે? ધર્મની, શુદ્ધ ધર્મની આરાધનામાં જે પોતાને બંધન કરતા હોય એ પ્રતિબંધનો ત્યાગ કર્યો એ સાચો ત્યાગ. સેવાની પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ. અર્થ એમાં તો ઓછો સમજે છે, બધા સમજતા જ નથી અર્થ. ઘણી વાર શું અર્થ એની અંદર? સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ એટલે પેલા આનો શબ્દ તો સમજીએ આપણે, બીજી લીટી તો આવડે બધા. સેવા એટલે આત્મસેવા, ધર્મની આરાધના ટૂંકમાં સેવા નહીં લો, પણ સેવાને પ્રતિબંધ રૂપ તે બંધન નથી ત્યાં. એટલે એનો આપણે ત્યાગ કર્યો નથી કે એને ત્યાગ કહેવાય નહીં. એનો ત્યાગ નથી કર્યો. 20 અંદર દરેકે દરેક લીટીમાં કયો ગુણ મારામાં નથી, આમાં એ નથી ત્યાગ. એટલે પ્રતિબંધ છે એવો બંધનનો એ ત્યાગ ન કહેવાય એવી વાત નથી. આવો ત્યાગ મેં કર્યો, શેનો નથી કર્યો? જે સેવાને પ્રતિબંધરૂપ થાય છે, રોકે છે, મને સ્વરૂપમાં જતા રોકે છે, એ બંધનનો ત્યાગ નથી કર્યો ને. બાકીના બંધન બધા છોડીને બેઠો છે અને એ બધા બંધનનું અભિમાન રાખીને બેઠો છે કે આ મેં હાથ છોડી દીધું, આ છોડી દીધું, પણ જે બંધન છોડવાનું છે, જે તને બાધારૂપ છે, જે પ્રતિબંધરૂપ છે. જીવને મોટા બંધન બે, એક સ્વચ્છંદ અને બીજો પ્રતિબંધ. આ પ્રતિબંધ જે છે કે જે બાધારૂપ થાય છે, શુદ્ધ ધર્મની આરાધના કરવામાં આ પ્રતિબંધ એને બાધારૂપ થાય છે તો એ છોડી દેવાનું. પછી એને તપના નિયમમાં આવે છે કે નહીં, વ્રતના નિયમમાં આવે છે કે નહીં, એની એની ચિંતા નહીં કરવાની. એને તો આ મને પ્રતિબંધ રૂપ છે તો એનો મારે ત્યાગ કરી દેવો. મારે સામાયિક ઘરમાં નથી થતી, મને ઘરની અંદરનું વાતાવરણ પ્રતિબંધ રૂપ છે, તો સામાયિક કરવી છે તો મારે ક્યાં કરવી? જે જગ્યાએ આવો પ્રતિબંધ મને નડે નહીં ત્યાં. હવે એ જગ્યા ઉપાશ્રય હોય તો ભલે અને મસ્જિદ હોય તો ભલે. કરી આવો જાઓ. એટલે પ્રશ્ન ત્યાં સેનો ઉપર વજન આપવામાં આવે છે કે ભાઈ આ બધા પ્રતિબંધ છે એનો ત્યાગ કરવો જોઈએ. હે પ્રભુ, મેં નથી કર્યો, હું એ બધા પ્રતિબંધ રાખીને બેઠો છું અને ધર્મ ઘણો કરું છું. એ વાતને અહીંયા કહે છે શુદ્ધ ધર્મનું આરાધન કરવું હશે તો એ બાકીનું પેલું ગમે તેટલું કર્યું હોય એનો કોઈ મહત્વ નથી. અને 274માં ક્ષોભ, બસ અહીંયા સમજવાનું એ છે, સમતા એટલે મોહ ના ક્ષોભ થી. ક્ષોભ શું? મોહના પ્રવાહમાં, એના પ્રભાવમાં આવવું, તણાઈ જવું, સેજ એની અંદર મોહનું એના ખેંચાઈ જવું, આ ક્ષોભ થયો. કંઈ પણ બનાવ ઘટના બને અને એના પ્રત્યે સેજ આપણે જેને કહીને અરેરાટી થઈ અંદર, કંઈ પણ સ્પંદન થવું, જેને કહીને આત્માના સ્પંદનો, આત્માના પ્રદેશો ઉપર કંપન થવું, એ મોહનું કારણ છે. જો મોહનું ન હોય અને સમતામાં હોય તો એને કાંઈ ન. એટલે કહે છે કે જેમ વાયુ વગરના સ્થાનમાં દીપકની જ્યોતની જે સ્થિતિ હોય એવી સ્થિતિ, એ જ્યોત પણ એ જ રીતે છે, બિલકુલ પ્રકાશિત છે, એમ આ આત્મા સ્વભાવ સ્વરૂપ પ્રકાશિત છે પણ હલે છે. પેલો જેમ વાયુથી હલે છે એમ આ જ્યોત સંસારની અંદર છે તો એનો મોહનો વાયુ છે, એ એને હલાવે છે, કંપન કરે છે, સ્પંદન કરે છે. ક્ષોભ નહીં થવી જોઈએ આ વાતને મૂકી અડોલ આસને ને મનમાં નહીં. ક્યારે? એકાકી છે, પર્વતમાં છે, સ્મશાનમાં છે અને વાઘ સિંહના, ત્યારે પણ એનું રૂવાણું ફરકતું, એ જરાય ચલિત થતો નથી. મેરુ જેવો અકંપ છે, મેરુ જેવો અકંપ. આ ક્ષોભ છે એ કંપન. ક્ષોભ જ્યારે હોય ત્યારે કંઈ ને કંઈ પ્રકારનું કંપન થાય, અંદર વાઇબ્રેશન થાય. તો એ કહ્યું છે કે એ મોહના ક્ષોભથી મુક્ત એવી જ્ઞાનધારા એ જ સમતા. ઓલા બે તો મજા આવે કે ચારિત્ર એ જ ધર્મ છે, સમતા એ ચારિત્ર છે, બધું બરોબર છે, પણ તેનું તું એનો શબ્દ શું સમજસ? કઈ અવસ્થા, કઈ સ્થિતિ? પછી જુઓ આ અથવા નિશ્ચય નય ગ્રહે, બસ બોલતા આવડે છે ને, સમતા એ ચારિત્ર, ચારિત્ર અરે આત્મા છે એ સમતા. પણ શું તું બોલેસ, તને એની એક કઈ વસ્તુની ખ્યાલ છે કે તું જે બોલે છે એ કઈ સ્થિતિ, કયું પરિણામ, આત્માની દ્રષ્ટિએ કયું પરિણામ, બહારની દ્રષ્ટિએ શું પરિણામ? એ પોતાની સ્થિતિ ત્યારે જો અવગત ન થાય તો શબ્દો શું ઉગાડે જીવનમાં, કયો ભાવ આપે? કઈ ના આપે. એટલે ચારિત્ર એ જ ધર્મ, સમતા એ જ ધર્મ, આત્મા એ જ ચારિત્ર, કઈ કરવાની જરૂર નથી, બધું આત્મા જ છે. ભાઈ બોલવાનું સરસ છે પણ તને એવા આત્માની સ્થિતિ અંગેનું તને ખ્યાલ શું છે, સમજણ શું તારી? તો કે સમજણ મુશ્કેલી થાય છે. અહીંયા આ ગાથામાં બહુ સરસ આપ્યું છે કે મોહના ક્ષોભથી મુક્ત એવી જે જ્ઞાનધારા, એ જળ છે એટલે એને કોઈ પરિણામ નથી, ગાંડો છે એટલે નથી, બેહોશ થઈ ગયો છે એટલે નથી, કોમામાં છે એટલે નથી, જ્ઞાનધારા ચાલુ છે, પણ આ જ્ઞાનધારા કેવી શુદ્ધમાં વહે છે કે જેથી કરીને બહારના કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિનું એના ઉપર પરિણામ ચલિત થતી નથી. કેટલું સ્થિર છે. ઇન્દ્રાણીઓ ચલિત કરવા આદરે જે પ્રકાર, એટલે આવું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રતિકૂળ વિષમ ભાવના પ્રબળ નિમિત્ત ઉત્પન્ન થતા છતાં પણ જે સંસાર સમુદ્રના અગાધ સંયમમાં સ્થિર છે એવા એ મહાત્માઓ તમને નમસ્કાર કૃપણ દે દે છે. અગાધ સંયમ એમનો. તો સાગર વર ગંભીરા લોગસ સૂત્રની અંદર આપણે બોલીએ કે પ્રભુ કેવા છો, સાગર વર ગંભીરા, બધું સમાવેલી છે અને છતાં ચલિત થતો નથી, સ્પંદન રહી છે. એવી જ્ઞાનધારા, એક તો મોહના ક્ષોભથી મુક્ત અને પાછું જડ દશા નહીં, જ્ઞાનધારા છે એ સમતાનું સ્વરૂપ છે. એટલે જ્યારે જ્યારે કઈ મને ઘણી સમતા છે, ચેક કરું ઘણી સમતા રહીએ છે, ઘણી સમતા રાખે છે, બધું બરોબર છે. એમાં એટલું મોહનો ક્ષોભ કેટલો છે અને જ્ઞાનધારા કેટલી જાગૃત છે. અજ્ઞાનપણે પણ સમતા રહી શકે છે, મિથ્યા સમતા. તો અહીંયા એક એક વાતનું જો રહસ્ય સમજાય તો આગમની ગાથાઓમાં, એટલે જ આચાર્યોએ આવી એક એક ગાથા ઉપર ગ્રંથો લખવા પ્રેરાય. જરા વાત વાંચતા હોય આચાર્યો આગમને, તો કેટલા આચાર્યોએ કેટલા શાસ્ત્રોનું સર્જન કર્યું, શેમાંથી સર્જન થયું એને તરત એમ થયું કે ક્ષોભ, આ જ્ઞાનધારા, આ જગતના જીવો પ્રભુના વચનને કેમ પામશે, કેમ સમજશે. જો વાંચતી વખતે વિચાર નહીં કરે તો આનું વાંચનની અંદરનું જે રહસ્ય છે, આશય છે, મર્મ છે, ભેદ છે, એ જગતના જીવોની સમતાનો ભેદ કેવી રીતે પકડાશે. એટલે ગ્રંથ લખ્યા, સમાધિ સતક, સમતા સતક, યશો વિજયજીએ લખ્યું સમતા સતક, લખી 100 ગાથાઓ લખી છે આના ઉપર, આ 1 ગાથા ઉપર 100 ગાથાનો ગ્રંથ લખી નાખ્યો આખો, કે સમતા શું ચીજ છે એ સમજાવવા માટે. એટલો બધો ઉત્કૃષ્ટ ભાવ આવે, જ્ઞાનનો ક્ષયોત્સમ હોય, શબ્દનું સામર્થ્ય હોય, અતિશય હોય, તો એ આ લખી શકે. વાત તો એક જ મળી એને, સમતા. તો મોહના ક્ષોભ વિહીન આત્માનો ભાવ અને જ્ઞાનયુક્ત ભાવ, તે સમતા. આવા ગ્રંથોની રચનાઓ જે થઈ છે એ બધી આવા રહસ્યોના મર્મને પકડી પકડીને, એના ભેદ જેને જેને લક્ષમાં આવ્યા એને ભેદ પકડીને આવા બધા ગ્રંથોની રચના કરી છે. યશો વિજયજીએ અષ્ટક લખ્યા 32, તો એક એક વાત પકડી લીધી, ક્યાંક જ્ઞાન, ક્યાંક પ્રમાદ, ક્યાંક આ, એના ઉપર આખા શ્લોક સંસ્કૃતના લખી નાખી. પછી એના ઉપર પાછા વિવરણ કરવા વાળા કહ્યા કે 8 શ્લોકથી પણ જગતના જીવો કદાચ વાતને નહીં પકડી શકે. આમ શાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્રો, ગ્રંથ રાશિઓ એક ને એક વાત માટે જ છે. આખરે બધાનું કેન્દ્ર તો આત્મા છે કે બીજું કંઈ, અને પછી જો વીટો વાળવો હોય તો કહી દે ને બધા શાસ્ત્રોનો સાર તો આત્મા જ છે ને. ભાઈ બોલવાનું તારે સમજણ નથી, એ આત્મા પકડાયો નથી ત્યાં સુધી. વિવિધ રીતે, વિવિધ દ્રષ્ટિકોણથી, વિવિધ આયામથી, વિવિધ પડખાથી એ વાતને વિચાર કરવો પડે. વિચાર અનંત પ્રકારે થઈ શકે છે, અને એ અનંત પ્રકાર કરતા 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 શુદ્ધ પ્રકારે આપણને વિચાર કરતા શીખી જઈએ તો કર વિચાર તો પામ. જે તે પ્રકારના જેવા તેવા વિચાર જે તે રીતે ગમે ત્યાં કરવાથી કઈ પામી ન જવાય. પંચોતેર, આત્માના સ્વભાવ, સ્વ એટલે આત્માના ભાવ. એ બધા શબ્દો એક જ વસ્તુના છે, જુદા જુદા શબ્દો આપ્યા છે. પેલું આપ્યું છે સમતા, બીજું આપ્યું છે માધ્યસ્થ, ત્રીજું શુદ્ધ ઉપયોગ, ચોથું વિતરાગતા, પાંચમું ચારિત્ર. આ 5 એ 5 છે એ બધા આત્માનો ભાવ છે, આત્માનો ભાવ છે એટલે આત્માનો ધર્મ છે. આત્માનો ધર્મ છે એ વાત એમ કે, એટલે કદી ક્યારેક પરિસ્થિતિ અનુસાર, સંયોગ અનુસાર આ શબ્દ એ મુકાય, અંતરતમ્યતાના ભેદે મુકાય, પણ વસ્તુ તો એક જ છે. તત્વ વસ્તુના વાચક શબ્દો છે, એક જ વસ્તુ એક જ છે. પર્યાયવાચી શબ્દો, પણ એ પર્યાય બદલાય, ક્યારેક ક્યાં મૂકવો પડે, ક્યારેક કઈ મૂકવો પડે, કે ચાલ્યા કરે. તારતમ્ય 276. કહો પૂર્વીબેન. તેવો શુદ્ધ ઉપયોગમાં વર્તે છે. બીજી રીતે વિચારો કે શુદ્ધ ઉપયોગમાં વર્તતો હોય એવો શ્રવણ કેવો હોય, એને કેમ ઓળખવું, એના લક્ષણ. કે આવો શુદ્ધ ઉપયોગમાં જો શ્રવણ વર્તતો હોય તો તે સમયે એની સ્થિતિ કેવી હોય, તો કે એ સૂત્ર અને એના અર્થને જાણનારો હોવો જોઈએ. જો સૂત્ર અને એના અર્થને સુંદર પ્રકારે, એટલે જેમ કહ્યું છે એમ જાણનાર, એટલે યથાર્થ જાણનાર હોવો જોઈએ. આ શ્રવણનું લક્ષણ છે કે એને સૂત્ર શું અને સૂત્રના અર્થ શું. નહીં તો અર્થબોધ ન થાય, શબ્દબોધ થાય. આપણે સૂત્ર વાંચીએ અથવા બોલીએ, સ્તોત્ર બોલીએ, તો શું થાય, શબ્દબોધ. શબ્દબોધ થાય પણ અર્થબોધ ન થાય. હવે પરિણમનનું કારણ શું છે, ભાવ પરિણમનનું અર્થબોધ છે. ઘણીવાર આ તો બધો રાગ છે ને બધી જગ્યાએ આવે કે તમે બોલો ને 1000 વાર તોય તમારું કલ્યાણ થશે, પણ શબ્દબોધથી કલ્યાણ ન થાય. એ કહેવા માટે તો બરાબર છે કે કોઈ જીવને અર્થબોધમાં જવા માટે શબ્દબોધ સુધી તો પહોંચે. એટલે ઘણીવાર સામાન્ય ધર્મ જન સમુદાયની અંદર વાત થતી હોય ત્યારે શું કહેવાય કે ભાઈ તું મંત્ર જાપ કર્યા કર, તું બોલ્યા કર, પણ જે વાત છે એ મુખ્ય કે એની, નહીં તો એ પાછો અશુભમાંથી પાછો બસ આવા બધા આપણને સમાધાન મળી જવાના છે, પણ અટકે બધા. શુભમાં ગમે ત્યાં સુધી પહોંચે તો એ સાધુ થાય, ભાવો થાય, સંન્યાસી થાય, જ્ઞાની નો થાય. સમજાય છે? અને મોક્ષ જ્ઞાની નો થાય, સંન્યાસીનો નો થાય, બાવાનો નો થાય, દિગંબરનો નો થાય, સાધુનો નો થાય. અર્થબોધનું પરિણમન જ્ઞાન ધારા જો ન બદલાય તો એની અવસ્થા ન બદલાય. એટલે અર્થબોધ એ બહુ મહત્વનો છે. અને સાધકની અવસ્થા છે કે જ્યારે જીવ સામાન્ય અનુયાયી હોય ત્યાં સુધી એને આમાં રસ હોય, વારંવાર રટણ કરવામાં. જેવો સાધક બને એટલે એનો લક્ષ્ય અર્થબોધ ઉપર જાય કે મારે નૌકાર કરોડ ગણાય કે એક ગણાય એની યાર સમજ નથી, મારે નૌકાર મંત્રમાં આ અરહંત પદ શું છે, આ અરિહંતાણમ કહેતા આ અરહત પદ શું છે, અને આ કઈ અયોગી અવસ્થા, જે સહયોગી અવસ્થા ઉત્કૃષ્ટ જે કીધી છે એના કયા પાસાથી, કેવડી હોવા જોઈએ, એ જીન હોવા જોઈએ, એ સર્વજ્ઞ હોવા જોઈએ, એ વિતરાગ હોવા જોઈએ, કેટલું બધું અર્થ માને એ હોવા, એક એકના પાછા એ શબ્દ પાછળ કે વિતરાગ એટલે શું, સર્વજ્ઞતા એટલે શું, બધું જાણે. ત્યારે ઉતાવળ કરે કે મારે જલ્દીમાં જલ્દી એ માળા પૂરી કરી દઈએ, 108 પૂરા કરું કામ પૂરું થયું. સામાન્ય ધર્મ આવશે ત્યાં કરોડ કરો જાપ, 1 કરોડ જો માળા બાંધી ફેરવો તો તમે માવી દે ક્ષેત્ર પહોંચી જાઓ. બરોબર છે ને પુનિતાબેન? બસ બહુ મજા આવે. સામાન્ય પૂરતું બરોબર છે, તો જ્યાં સુધી યા શિષ્ય અનુયાયીના રૂપમાં છો ત્યાં સુધી બરોબર છે ધર્મનો. પરંતુ એકવાર મુમુક્ષુ થયો, સાધક થયો, સાધુ થયો, હવે તું શબ્દબોધમાં રહીશ કે અર્થબોધમાં જઈશ? અર્થબોધ વિના તારી જ્ઞાન ધારાના પરિણામ શુદ્ધ તો થશે જ નહીં. તો ઉપર આવ્યું એમ કે મહિના મહિનાના ઉપવાસ, એમ જપમાળાના નાકા ઘીણા જ કરે, મંત્રના જાપ બોલ્યા જ કરે, ગળું સુકાઈ જાય ત્યાં સુધી અર્થબોધ વિના. તો એ કે છે કે એ શુદ્ધ ધર્મની બરોબરી કરી શકે, કેમ કે રૂપાંતર કરવાનું છે, ચેતનાનું રૂપાંતર કરવાનું છે. ધર્મ શું છે? આપણી ચેતના એટલી મલિન થયેલી છે અનાદિકાળથી, સંઘને કારણે, સંબંધને કારણે, એનો સ્વભાવ ગુમાવી બેઠી છે. એના સ્વભાવને પાછો લાવવાનો છે. આ જ્ઞાન સ્વરૂપ છે અને એની બદલે બધું જ પ્રવર્તન અજ્ઞાનમાં થઈ રહ્યું છે, મોહમય દશામાં થઈ રહ્યું છે, મોહમાં ડૂબી ગયો છે આ જીવ. આનું રૂપાંતર કરવું છે. એ રૂપાંતર એની જ્ઞાન ધારાથી થશે. એની સમજણ જ અવળી થઈ ગઈ છે, વિપરીત થઈ ગઈ છે. હવે આને કેમ સમજાવવો? તો અર્થબોધ વિના આનો કોઈ આરોવારો નથી. એટલે કહ્યું કે શબ્દબોધ પોપટ કરે અને શબ્દબોધ રેકોર્ડિંગ પણ કરે. ભાવબોધ નથી તો રેકર્ડ વાગે કે પોપટ બોલે એમાં બે કઈ ફેર પડતો. તો અહીંયા એ સરસ કે આવો શ્રમણ સૂત્રને અર્થને જાણે, પછી તપ સંયમમાં યુક્ત હોવો જોઈએ. જો જ્યાં જ્યાં આવશે નિશ્ચય ત્યાં વ્યવહારની ક્યાંય અવગણના હશે જ નહીં. એ કોઈ બે જુદું રૂપ જ નથી. એની જ એક નીચેની અવસ્થા છે, એથી જરા ઉપરની અવસ્થા છે. પણ આ જુદું છે ને આ જુદું છે, નિશ્ચય જુદો છે ને વ્યવહાર જુદો છે નથી. તારતમ્યતાના ભેદ સિવાય વસ્તુતઃ કોઈ ભેદ નથી. અને તારતમ્યતાનો ભેદ એ તો વ્યક્તિ વ્યક્તિએ બદલાય, એનો ભેદ ગણાય જ નહીં. કેનો ભેદ ગણો? અનંત જીવો હોય તો અનંત જીવોની અંદર એનું બાહ્ય અને આભ્યંતર એમાં ભેદ રહેવાનો, નિશ્ચય અને વ્યવહાર એમાં ભેદ રહેવાનો. તો કયો વ્યવહારને આપણે પકડીને કહીશું? કહી શકાય જ નહીં. વ્યવહારમાં પણ અપેક્ષાએ નિશ્ચય સમાવિષ્ટ હોય અને નિશ્ચયમાં પણ અપેક્ષાએ વ્યવહાર સમાવિષ્ટ હોય, એકાંતે એકય સ્થિતિ સંભવિત જ નથી. જો પરમાર્થ માર્ગમાં ચાલનારો જીવ હોય તો એકાંતે સંભવિત નથી. તારતમ્યતાના ભેદ છે, ક્યાંક મુખ્ય પ્રધાનના ભેદ છે, ક્યાંક કોઈ અપેક્ષાએ મુખ્ય, કોઈ અપેક્ષાએ ગૌણ. એ મુખ્ય ગૌણતાના અપેક્ષાએ ભેદ હોય, પણ એ બે જુદું ન હોય, બે વસ્તુ જુદી નથી. એટલે અહીંયા તપ સંયમ એ હોય છે, કેમ કે શુદ્ધ ઉપયોગમાં જે સ્થિત છે એ તપ સંયમમાં, કેમ કે આશ્રવના દ્વારને રોકે. તપ સંયમ જ્યાં નથી ત્યાં સ્વછંદ વધારે છે, તો એને તો રોકનારો હોવો જોઈએ. શુદ્ધ ઉપયોગમાં હોય એનાથી અટકે, રાગ વિહીન અને સુખ દુઃખને, સુખ દુઃખને સમાન કેમ ગણે? સુખ એ સુખ ને દુઃખ એ દુઃખ.
બંને
કર્મો દે છે, સુખ અને દુઃખ બંને કર્મો દે છે, માટે સમાન ગણે. કે એક જ કર્મનો ઉદય છે, કા અનુકૂળ છે ને કા પ્રતિકૂળ છે, બાકી કર્મો દે છે. તો સુખ દુઃખ છે એ આત્માની બહારની ભૂમિકા છે, એટલે એની સમાન ગણે છે. કે જે છે એ સુખ દુઃખની જે કંઈ એના ચિહ્નો દેખાય છે એ શરીર ઉપર ને, પોતે તો શુદ્ધ ઉપયોગમાં છે. હવે સુખ ને દુઃખ એને જોયા, જાણનાર છે એટલે જાણ્યું કે આ દુઃખ જ છે. શરીરમાં કોઈ વ્યાધિ થઈ જાણ સુખ જ, અને કોઈ અવસ્થા એવી ઊભી થઈ આ સુખ જ છે, પણ એને તો બે સમાન જાણ્યા, કારણ કે આ તો એક જ કર્મનો ઉદય છે, અનુકૂળ છે અથવા પ્રતિકૂળ છે, સુખ જ છે અથવા દુઃખ જ છે, માટે સમાન જાણે છે, બે સરખા છે, એને એમાં ભેદ નથી. આપણને ભેદ છે, અનુકૂળતા પ્રતિકૂળતાના ભેદ છે, ઇષ્ટ અનિષ્ટના ભેદ છે, પ્રીતિ અપ્રીતિના ભેદ છે, ગમા અણગમાના ભેદ છે. આપણે દ્વંદ્વાત્મક દશામાં છીએ, એ વિભાવ ભાવ છે, અને શુદ્ધ ઉપયોગમાં જે છે એ તો નિર્વિકલ્પ છે, એને ભેદ નથી એટલે સમાન છે. જેને ભેદ નથી એ સમાન છે. બસો સિત્તોતેર બોલો અરુણાબેન.
એની જ્ઞાન દર્શન મળેલા છે એટલે એનો હવે નિર્ણય નિશ્ચિત છે.
એનું નિર્વાણ નિશ્ચિત છે એટલે નિર્વાણ એટલે મરવું એમ નથી ને પાછું મરશે તો ખરો જ એનું નિર્વાણ નિશ્ચિત છે પણ અહીંયા નિર્વાણનો અર્થ મરશે પણ ફરી દેહ ધારણ કરશે આત્યંતિક દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ આ નિર્વાણ દેહનો વિયોગ એ મરણ દેહનો વિયોગ એ શું કામ કે પાછો દેહ તો આવવાનો છે પણ આત્યંતિક વિયોગ એ નિર્વાણ હવે એને દેહ નહીં મળે એટલે શરીર જ ગયું શરીરના કોઈ પણ પ્રકાર પછી શરીરની વાત કરો એટલે કાર્મણ શરીર છે એ સૂક્ષ્મ છે પણ શરીરનો પ્રકાર શરીર હવે જેને ફરીથી ધારણ કરવા પણ રહેતું નથી એવું એનું નિર્માણ નિશ્ચિત છે શુદ્ધ ઉપયોગમાં છે શુદ્ધ ઉપયોગમાં છે એનું નિર્માણ નિશ્ચિત છે કે બેચ્યું નહીં તો શું થાય નિર્વાણ અવસ્થા કેમ થાય તો શરીર શેનાથી બંધાય કર્મ કર્મના બીજનો નાશ સરસ વાત પકડાય કે એનું નિર્માણ નિશ્ચિત છે એટલા માટે કે હવે દેહ ધારણ નહીં કરવો પડે શરીર ધારણ નહીં કરવું કેમ કે શરીર ધારણ કરવા માટે કર્મ જોઈએ કર્મ વિના શરીર ધારણ થઈ શકે નહીં હવે જેને કર્મ નથી કર્મ કરી શકે એમ પણ નથી તો પછી એ હવે પોતાનું શરીર ધારણ સેના આધારે કરશે આધાર જ નથી કઈ ભવનું બીજ છે જે એનો નાશ થઈ ગયો એ કર્મ છે કાતિ કર્મ છે ભવનું બીજ છે તો અહીંયા બરોબર જો એક વાત પકડાઈ જાય એટલે કહ્યું ભગવાન મહાવીરે ઇન્દ્રને કે અમે હવે આયુષ્ય લંબાવી શકીએ એમ નથી ભલે જગતનું કલ્યાણ થાય કેટલી બધી વાત મૂક્યો લાય કે આખા વિશ્વનું કલ્યાણ થાય અને કોક એ દાખલો લઈને એમ કહે કે આખા મહાવીરને તમે એમ કહો છો વિશ્વ કલ્યાણક છે ધૂળ વિશ્વ કલ્યાણક એને કીધું કે તમે જરાક રહ્યો બે ઘડી વધારે તો આખા જગતનું એવું સરસ મજાનું કલ્યાણ થાય એવું ઇન્દ્ર મહારાજાએ એના ઉદ્ધિક્રાંતિ કીધું તોય મહાવીરે કીધું કે ના લ્યો હવે આટલા વરો રહ્યા ત્રણ વરો તો બે મિનિટ વધારે બે ઘડીમાં શું વાંધો હતો તમને અને તમે તો અરિયંત તો છો જ અરિયંતને તો જીવા કે જીવી તકે મરણે નહીં ન્યૂના દીખતા કાંઈ નથી તમને ન્યૂના દીખતા જુઓ તત્વજ્ઞાનનું તર્ક જ્યારે આવે ત્યારે તર્ક આવે ત્યારે આપણે મહાવીરને ખોટા ઠરવી દઈએ કૃપાળુ દેવે કીધું એમાં શું નથી કીધું કે કુતર્કથી આખું જૈન શાસન ખોટું થાય એમાં શું નવું છે એમાં એમાં કાંઈ કોઈ તર્કના આધાર ઉપર કોઈ પણ વાતનું પ્રતિપાદન કરવું એમાં કાંઈ કલ્યાણ નથી એટલે એને કહ્યું કારણ શું કામ કે આયુ માટે શું જોઈએ આયુ કર્મ પૂરું થાય ને મારે લંબાવવું હોય તો આયુ કર્મ તો જોઈએ ને મને જીવવાની ઈચ્છા છે તમારું કલ્યાણ થાય એટલે હું જીવું એ બધી વાત સાચી પણ મારે જીવવા માટે મારા આયુ વિના હું કેવી રીતે જીવું હવે આયુ કર્મ તો મારું પૂરું થાય છે અને આયુ કર્મ નવું બાંધીને જીવું માનો કે તો નવું બાંધવા માટે તો મારી પાસે વિતરાગતા પૂરી છે એટલે એનું બીજ નથી કર્મનું બીજ નથી આશ્રવ તો જોઈ ને જ્ઞાની પુરુષોની કેવી અદ્ભુત વાત છે કે પૂર્ણ વિતરાગતા છે ત્યાં કર્મબંધ માટે જે આશ્રવ જોઈએ એ આશ્રવ સમાપ્ત થયો છે ઘાતી કર્મ ગયા હવે તો હવે કરવું શું માટે દેવાધિદેવ ઇન્દ્ર તું જ્ઞાનમાં છું પણ હજી અપૂર્ણ છે જો ઇન્દ્ર છદ્મસ્ત છે એને કેવડી નથી એટલે મહાવીરે એને સમજાવ્યું કે આ બની શકે એમ અને એ દેવાધિદેવ કે તીર્થંકર કે ઇન્દ્ર નાગેન્દ્ર કે કોઈની પણ આ શક્તિ નથી કે હવે આયુષ્ય લંબાવી શકાય હવે પરમાત્મા તમારો આવો નબળો એમ નહીં તમારો ભગવાન આવો અને અમારો ભગવાન તો દુઃખ આવે તો ભવે ભવે આવે, સંભવાની યુગે યુગે, વાંધો નહીં, જયારે આપત્તિ આવે ત્યારે મને બોલાવજે, પોકાર કરજો, હાજર થઈ જાય, સુદર્શન ચક્ર તૈયાર જ છે, તરત જ લઈ જાય. કેટલી વાતો, એટલી બધી પરમાર્થ માર્ગ ની અંદર, પણ સાધકે આ બધી ચર્ચાઓમાંથી સ્થિર થઈ જવું જોઈએ, તો જ વિતરાગ ઉપર શ્રદ્ધા રહે. નહીં તો અહીંથી ઉઠીને પાછો બીજે ક્યાંક ગયો ને બીજા એ કદાચ આમ લોક કલ્યાણનું કીધું ને એવો ખેંચાઈ ગયો, હા હા આ ભગવાન આ રહો, ભક્તોની ભીડ પડે ત્યારે અને તમારા કલ્યાણ માટે તેને હજાર દેહ ધારણ કરવા પડશે તો કરીશ, એમ કોઈ કહે તો આપણને લાગે ને કે મહાવીરથી પણ ચડી જતો છે, થાય ને એવો ભાવ મનમાં, આપણે ડગી જાય. હા એ ગર્વ કે ભલે તારા માટે જેટલા દેહ ધારણ કરવા પડશે એટલા કરીશ, કેવી વાત મજા આવે, ગલગલિયા થાય કે ગુરુ પકડો આવો પકડો, વસ્તુ અર્થબોધ નથી ને એટલે આ વસ્તુ ન સમજાય, અને પ્રભાવમાં આવી જાય, અંજાઈ જાય, કોક કંઈક કીધું હોય તત્વની સમજણ ન હોય એટલે મૂલ્યાંકન કેની સાથે કરે, ઓલાનો જે શબ્દનો પ્રભાવ છે અર્થબોધ પોતાને નથી, તો એની સાથે તરત જ શબ્દના પ્રભાવમાં એ અંજાય. અને વાત સંસારિક હોય એ તો ગમે જ છે જીવને, સંસારની વાત તો કે તારા સંકટ દૂર થાય, તમારી આપત્તિઓ દૂર થાય, લોકોના દુઃખ દૂર કરવા હોય તો બસ હું આવીશ, મને કાંઈ માનતો નથી. વિતરાગનું સ્વરૂપ સમજવું, સર્વજ્ઞનું સ્વરૂપ સમજવું બહુ આકરો છે. શબ્દ પકડાશે બધાય, સર્વજ્ઞતા પકડાશે, પણ આ સર્વજ્ઞતા એ કહે છે કે શક્ય નથી. એ ઇન્દ્ર વાત તારી સાચી હોવા છતાં શક્ય નથી, શક્ય નથી, સર્વજ્ઞતાથી કહે છે કે હવે આયુ કર્મ બંધાયેલી કોઈ શક્યતા નથી. એટલી બધી જબરદસ્ત અર્થબોધમાં એકવાર જઈએ, ભેદ પકડીએ, અને જે શૈલીમાં આપણે ઢળી ગયું છે આપણું ચિંતન, એ શૈલીથી પછી બધે કુદાકુદ કરશું ને તો ચિંતનની ધારા ક્યાંય સ્થિર નથી થવાની. બહુ સમજી નહીં, અહીંયા ગયો આમ કીધું, ઓલાએ આમ કીધું, આમ કીધું, એમાંથી માત્ર કન્ફ્યુઝન સિવાય એનું કંઈ થાય નહીં. ગૂંચવાળો ઊભો થાય એ સિવાય કંઈ ન થાય. આપણે વાત કરી હતી વવાણિયામાં, કીધું ને કે ભાઈ તમે તમારા વિચારો જેટલા સમજાવી શકાય એટલા સમજાવો, તમે ન સમજાવી શકો એમ હો તો ગૂંચવી મારો, તમે સમજાવી ન શકો તો વાતને એવી તળે ચડાવી દો, ગૂંચવી મારો. આ વિદ્વાનનું લક્ષણ, પંડિતાઈનું લક્ષણ, કે જેથી કરીને એ એવો પછી ક્યાંયથી એને આરો વારો મળે, તો અહીંયા એ વાત મૂકે છે કે તમે તમારા વિચારોને અહીંયા સ્પષ્ટ કરો. આપણે જ્યારે આપણી એક દરેક જીવને એક પ્રકૃતિ એક ચિંતનની ધારા છે, એને પોતાનો મુક્તિનો માર્ગ છે. હવે આ જૈન માર્ગે મને મુક્તિ સરળ લાગતી હોય, મારા આત્માનો વિકાસ, તો અન્ય માર્ગે કદાચ મારા માટે દુવિધા ઉત્પન્ન થાય, તો હવે માર્ગ મારો નથી એટલી સમજ આવી જવી જોઈએ. એ બીજા માટે કદાચ ઉત્કૃષ્ટ હશે, ના નથી, કેમ કે અનેકાંત છે. આ સતને પામવાના રસ્તા કેટલા છે એમ જૈન દર્શન કહે છે કે 15 ભેદે પણ સિદ્ધની અવસ્થા છે, છે ને છે, પણ તારે કઈ અવસ્થા લાગુ પડશે, પોતાનું જે સ્વાભાવિક વલણ છે, પાણી પોતાનો ઢાળ પકડી લે એમ આ જીવે પણ એમ થાય કે મને વચનામૃતની વાત બરોબર બેસે, મને જૈન દર્શનથી મુક્તિનું સ્વરૂપ સમજાય છે, તો બાકીનામાં પડીશ માં કે આટલા યજ્ઞ કરવાથી એનું ફળ થાય કે નહીં, તો આમ કહેતા હતા, હવે એ વિકલ્પમાં તું જામાં તારું કામ નથી. તો હંમેશા આ પણ એક બહુ મહત્વનું કારણ શું છે કે જિંદગી ઘણી ટૂંકી છે, સમય નથી. આત્મકલ્યાણનો વિચાર આવ્યો એ પણ જિંદગી પૂરી થવા આવે ત્યારે આવે, પછી 60 વર્ષ વયા જાય પછી, અને પછી વિચાર આવ્યા પછી આ ડાપણ કરવા જાય, તો એનું ક્યાંય ભેગું નહીં થાય. જે ઢાળે સ્વાભાવિક રીતે ચલાય છે, દોડાય છે, તો એ ઢાળ ઉપર તારા પગ રાખો, અવડા માર્ગે જવાનો પ્રયત્ન કરીશ, તો અહીંયા કે છે એનું નિર્માણ નિશ્ચિત છે, જે શુદ્ધ છે તે એને નમસ્કાર, જે શુદ્ધ છે તે છે. આ મુખ્ય નયની અપેક્ષાએ વાત કરી. કૃપાળુ દેવ પણ એમ કહ્યું કે અમે ભાવ નયથી, ભાવ નયથી અશરીરી અવસ્થામાં સિદ્ધપણું છે, ભાવ નયથી અત્રે સિદ્ધપણું છે, અને મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. વ્યવહારથી નહીં પણ મુખ્ય નય આ તાત્વની જે સ્વરૂપ છે એમાં અમે આ બરોબર જાણીએ છીએ કે આમાં આ ન થાય. લોભામણું હોય, લલચાવનારું હોય તો પણ ના, આ ન થાય. સામાન્ય મુમુક્ષુની મુશ્કેલી એ કે એ આવું કઈ પણ પ્રકારનું પ્રલોભન ઊભું થાય અથવા આકર્ષણ ઊભું થાય તો તરત જ ઢીલો પડી જાય અને એની અંદર અંજાઈ ગયો, પ્રભાવમાં આવે, ખસી જાય અને હલી જાય, ચલિત થાય. એટલે જે આપણે આગળ વાત કરી ક્ષોભની, એ ક્ષોભ પામે અને જેવો ક્ષોભ થયો એટલે એનો સંકલ્પ તૂટ્યો, નબળો પડી ગયો, ફરીથી અનુસંધાન કરવું પડશે. આ વારંવાર અનુસંધાન કરતા રહેશે અને પછી એમ કે કરતા જાડ કરોડિયો ભોંઈ પડી પડે, પણ તો કરોડિયો શું કેમ થશ, એ ક્યાં તારો આદર્શ હતો? જ્યાં જે લેવાનું છે એ લેવાનું, પછી નથી લેવાનું એવા ઉદાહરણ તો દુનિયામાં ઘણાય મળશે. એમાં નહીં જવું. 278 શું કીધું ઈરાવે કહો.
બીજે બહારથી ક્યાંયથી આવવાની નથી. શુદ્ધ ભાવમાં અને શુદ્ધ સ્થિતિને પામનારને સર્વોત્કૃષ્ટ, એટલે એનાથી કોઈ નીચું
નહીં. એ બધામાંથી તમે સાર શું કાઢો? સુખની ઉપલબ્ધિ સેનાથી થાય? શુદ્ધ ઉપયોગ. તો હવે સર્વજીવ સુખને ઈચ્છે છે, તો સર્વજીવે શું કરવું?
શુદ્ધ ભાવ અને ઉપયોગ,
ઉપયોગની શુદ્ધતા વધારવી, જેટલી બને એટલી ઉપયોગની શુદ્ધતા વધારવી. ઉપયોગ મલિન ક્યારે થાય?
પરમાં જાય ત્યારે.
પરમાં જાય ત્યારે. પરનો સંગ, પરનો સંબંધ, પર પ્રત્યેનો વિચારના એના ઉપયોગને મલિન કરનારું છે અને સ્વમાં જેટલો રહે એટલો એનો ઉપયોગ શુદ્ધ રહે. તો સુખ જોઈતું હોય તો શુદ્ધ ઉપયોગ જોઈએ. શુદ્ધ ઉપયોગથી સુખની પ્રાપ્તિ થાય. શુદ્ધ ઉપયોગ કરવા માટે ઉપયોગ જે બહાર પરથી, પરના સંબંધથી, સંગથી, આ સંગ છે એ ઉપયોગને મલિન કરે છે, સંબંધ છે એ ઉપયોગને મલિન કરે છે, બસ એનાથી દૂર. એટલે આત્માને કહ્યું કે એનું જે સ્વરૂપ છે અસંગ છે, આત્માનું સ્વરૂપ અસંગ. તો જેટલી અસંગતા એટલી ઉપયોગની શુદ્ધ. તો શુદ્ધ ઉપયોગ માટે થોડો એક ક્રમ જેને કહીએ પકડી લે કે શુદ્ધ ઉપયોગ કરવો માં જવું હોય તો અંતર્મુક્તા વિના ન થાય. અંતર્મુખ કેમ કે ઉપયોગ ક્યાં છે? અંદર જ છે. અંતર્મુખતા વિના શુદ્ધ ઉપયોગ કદાપી થઈ ન શકે. અંતર્મુખતા જેને કરવી છે એને શાંત મન હોય તો થાય, નહીં તો ન થાય. મનની શાંતિ ન હોય તો અંતર્મુખ રહેવાય, કેમ કે ઉપયોગ બહાર જ ભટકે. જેને મનની શાંતિ કરવી છે એને નિવૃત્તિ લેવી જોઈએ. આ બધી અશાંતિનું કારણ શું છે? પ્રવૃત્તિના પરિબળો છે, એ અશાંત કરે છે. જ્યાં ત્યાંથી આપણે નિવૃત્તિ લીધી છે એના પરિબળો આપણને કંઈ નડતા નથી, તેને નિવૃત્તિ લેવી જોઈએ. અને નિવૃત્તિ માટે થઈને એકાંત જરૂરી છે. નિવૃત્તિ માટે એકાંત જરૂરી છે અને એકાંત હોય તો અસંગતા આવ્યા વિના. આ અસંગતા અંતર્મુખતા એનો આ ક્રમ છે એટલે જુદા જુદા ઉપક્રમ જ્ઞાનીઓએ કહે કે ભાઈ નિવૃત્તિ ક્ષેત્રને ભજો, નિવૃત્તિ કાઢો, પ્રવૃત્તિનો ત્યાગ કરો વગેરે વગેરે. આ બધું એટલા માટે કે જીવ સુદ ઉપયોગને ભજતો થાય, આ સુદ ઉપયોગને ભજવા માટે, અને સુદ ઉપયોગવંતને સુખની પ્રાપ્તિ થાય, ઉપલબ્ધિ થાય. અને છેલ્લે વસુબેન,
જેને સર્વ પદાર્થમાં રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, જેને સુખ દુઃખ બંને સમાન છે, એવા મુનિ સુખ કે અસુખ કોઈ આશ્રય પણ કરતો નથી. એટલે આશ્રય આવવાનું કારણ છે દુઃખ માની રાખવાને, જે પદાર્થમાં રાગ કરતો નથી, દ્વેષ કરતો નથી અને સુખ દુઃખને સમાન ગણે છે, એ મુનિ મુનિની વાત કરે છે.
આશ્રવ હેય છે, નવ તત્વનો વિચાર કરો એટલે આશ્રવ, કેમ કે આશ્રવ એ જ કર્મબંધનું કારણ છે. હવે આશ્રવ કરવા નહીં, આપણે નક્કી કરવાનું થઈ જ ને, નવ તત્વ જાણીને શું નક્કી કરવું કે સંવરમાં જવું અને બને તો નિર્જરા કરવી એટલે મોક્ષ થાય, પણ આશ્રવ તો કોઈ કાળે કરવા આ નક્કી. તો આશ્રવ કોણ નથી કરતો? મુનિ. કઈ અવસ્થામાં? સર્વ પદાર્થમાં એને રાગ દ્વેષ ન હોય, મોહ ન હોય, સુખ દુઃખ બંને એને આશરો ન થાય, એ આશરોથી બચી શકે, પોતાની જાતે આશરોથી બચી શકે. તો આપણે કંઈક હું આશ્રવ કરું છું અથવા મેં સમર લીધો, સમર લે, પણ સમર લીધો એટલે શું કર્યું? આશ્રવને રોક્યો. આશ્રવ ક્યારે રોકાયો? કે આ બધી સ્થિતિ એની બનતી હોય તો એને રાગમાં દ્વેષ ન હોય, મોહ ન હોય, બધા પ્રસંગો જે હોય એની અંદર સમાનતા હોય, સુખ દુઃખ પણ એને સમાન હોય. તો હવે એની પાસે આશ્રવ નથી, એ પોતે કર્મને બાંધે એવા કારમણ વર્ગણાના પરમાણુઓને પોતાની સમીપ આવવા દેતો નથી કે ગ્રહણ કરતો નથી, નહીં તો ગ્રહણ કરે. કોણ જીવ કર્મણ કોણ ગ્રહણ કરે? કઈ ગાથા છે? કોણ ગ્રહે તો કર્મ જો ચેતન કરતું નથી, કોણ ગ્રહે તો કર્મ નથી થતા તો, પણ ચેતન નહીં. કોણ ગ્રહે તો કર્મ એની આગલી અડધી હોય ને, ચેતન પ્રેરણા હોય ને, ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ. આ ચેતન જો પોતે આ રીતે સમાન ગણતો હોય એની પ્રેરણા નથી તો આશ્રવનું કોણ ગ્રહણ કરશે? કારમણ વર્ગણાઓ તો ચારે બાજુ છે, લોકમાં ઠાસી ઠાસીને ભરેલી છે, સિદ્ધ લોકમાં પણ એટલે સિદ્ધ શિલા ઉપર પણ છે, છતાં સિદ્ધ આત્માઓ એને ગ્રહણ કરતા એની પ્રેરણા આવે નથી, એની પ્રેરણા આવે નથી. વિતરાગતા થતા, સંપૂર્ણ વિતરાગતા, નિર્વિકલ્પતા થતા એને પ્રેરણા નથી. તો એ આયુના કર્મ પણ ગ્રહણ કરી શકે? બસ વાત પૂરી. આશ્રવથી બચો. આ સમ્યક આખું નિશ્ચય ચારિત્ર જે કીધું, આ ચારિત્રનું સાર શું? અનાશ્રવ. ચારિત્રનો સાર અનાશ્રવ. હવે ઉત્કૃષ્ટ ચારિત્ર કોનું છે? જે આશ્રવ નથી કરતો તે. આપણે જયારે આ ઘણું ચારિત્ર ઊંચું, નાનું ચારિત્ર ઘણું ઊંચું, નાનું ચારિત્ર કોઈ વાત નથી રહેતી. જે આશ્રવને ગ્રહણ કરતો નથી એવી દક્ષતાથી જીવે છે સંસારમાં હોવા છતાં, છતાં આશ્રવના પરમાણુઓને એ ગ્રહણ કરતો નથી. બસ નવા કર્મબંધ કોઈ કાળે હવે ઉત્પન્ન થવા દેતો. આટલી સતર્કતા, આટલી સાવધાની, આ એને જો નિશ્ચય ચારિત્ર લક્ષમાં આવે તો એનું વ્યવહાર ચારિત્રની આ ઉત્કૃષ્ટ દશા છે કે આશ્રવને ગ્રહણ કરતો નથી. અનાશ્રવ એ સમ્યક નિશ્ચય ચારિત્રનું સાર સૂત્ર. નિશ્ચય ચારિત્ર કોને કહેવું? તો કે અનાશ્રવ. જીવની કઈ અવસ્થા? અનાશ્રવ, જ્યાં આશ્રવને કોઈ અવકાશ. Oh, my God.